जीव चारे गति का जीव ने चारे कसाई दे दिए आपको मुख्य का विवाद लेवा मावती हो गए क्रोध पर क्षमाना विजय को आपने मुख्य पढ़े दृष्टांत पढ़े
पार्षद
भगवान नो आत्मा अने कमठ नो आत्मा बंदे ने એટલા ભૂતથી વેર કાઢવું નવ ભૂતથી વેર કાઢવું એમાં આપણે વિચારીએ કમઠનો જીવ ક્રોધ તો ખરો સાથે ક્રોધ અને બે શું ફરક છે વર્તમાનમાં સ્પોન્ટેનિયસ આવી જાય એ ક્રોધ છે અને અંદર ભાવમાં ક્રોધની ધારા લેવી એ કમઠને વર્તમાનમાં તો ક્રોધ હતો છે પણ ભવ ભવ સુધી એની એક વેરપણાની એક ધારા રહે જેના ફળ સ્વરૂપે એ ક્યાં જતો ગયો નરકમાં પાંચમી નરક છઠ્ઠી નરક સાતમી નરક ભલે સ્વર્ગમાં જતા ગયા પૂર્ણમાં જતા અને અંતે છેલ્લા ભાવમાં શકે આટલા ભવના પોતે ફળ પામ્યો હોવા છતાં છતાં મુનિ દશામાં હતા ત્યારે પણ એ ઉપસર્ગ કરે છે એનો જો વિચાર કરવો હોય આના ઉપરથી શું શીખવા મળે છે જીવનમાં ક્યારે ક્રોધ કરવા જેવો છે નહીં તો વાત જ કરી ધારામાં આપણને સત્ય સમજવાનો અવકાશ ન મળે ઘણી વાર ક્રોધને વ્યક્ત કરતા નથી પણ વેર પ્રત્યે ચાલુ રાખે ખબર હોય કે અત્યારે એનો પૂર્ણ ઉદય છે મારું કઈ ચાલવાનું નથી ક્રોધ કરતા નથી પણ શું કરીએ છીએ વેર વૃત્તિ રાખીએ છીએ તેનું શું ફળ મળે છે એનું થોડું વેના નવ ભાવનો આપણે વિચાર કરીએ પ્રાર્થના કરવાનો આત્મા અને કમળનો આત્મા નવ ભાવ પહેલા બંને ભાઈઓ હતા એ પ્રાર્થના ભગવાનના આત્માનું નામ હતું મરુભૂમિ અને કમળ જે એનું નામ કમળ હતું અને એમાં જે ત્યાંથી વેદભાવમાં કમઠે એ મરુભૂમિ એટલે પાર્થના ભગવાન જે આત્મા હતો એને પથ્થર મારીને એનું મૃત્યુ કરાયું અને એનાથી દેના પ્રેરણ સરકાર મળ્યા તો પાર્થના ભગવાનનો આત્મા એ હાથી બને છે અને એની સામે કમઠનો આત્મા ઝેરીનો સાપ બને છે જે ક્રોધ જતો વેર બંધાય એ સર્પ છે એ હાથીને શું કરે છે પાણી પીવા જાય છે ત્યાં એને દંસ મારે છે અને એનાથી હાથીનો શું થાય છે મરણ પણ તે વખતે હાથીએ પેણા એવા કેળા કે એ સ્વર્ગમાં દેવ તરીકે થાય અને તે કમઠનો આત્મા જે સર્પ હતો એ પાંચ ની જો હવે આની એક વૃદ્ધિ છે અને આની નાની છે ત્યાંથી પ્રાર્થના ભગવાનનો આત્મા એ વિદ્યાધર રાજા થાય છે અને નરકમાંથી નરકમાં તો પાછું જન્મ ન લેવાય નરકમાંથી સીધું સ્વર્ગમાં ન જવાય નરકમાંથી કયું છે બે જન્મ કાં તો મનુષ્ય અને કાં તો એવા પાંચમાં નરકમાં છે જ્યાંથી એ પોતે અજગર બને છે અને જે પ્રાર્થના ભગવાનનો આત્મા એ વિદ્યાધર રાજા કહેવાય એને મુનિ દશા લીધી અને એ મુનિ દશામાં એ અજગર બનેલો કમઠનો આત્મા એમને જોઈ વિચાર કરવા જેવું છે પરિણામના ફળ ભોગવતો જાય வேறு சொல்றது இத்தனையா வார்த்தாச்சு கவி வார்த்தாச்சு என்ன சொல்லு ஆபரா அந்தமா ஆவா போன வேர்மா மா போய் ரசாயன பாவ போய் சந்திலேவு அனு આ તે બનેલી કથા છે એનાથી આપણે આપણા જીવન ઉપર ઉતારવું છે. આજે ઉત્તમ ક્ષમાનો દિવસ છે. જીવનમાં ક્યારે પણ એ ન સમજ્યું ક્ષમા એ કાયરતા છે અને ક્રોધ એ વીરતા. લૌકિકતામાં શું કહેવાતું હોય છે? બોજ બોજ કરે, જોરથી બોલે એટલે શું થઈ જાય છે? સામાજીને શું કરી નાખે? ચૂપ કરી નાખે. ક્રોધ એ વિજય પણ નથી, ક્રોધ છે એ કાયર પણ છે. વસ્તુને સ્વીકારી શકતો નથી એમાંથી એ ક્રોધ ઉત્પન્ન થાય. પોતાના કોઈ દોષ હોય, કોઈ એ દોષ કહે છે તો સત્યનો સ્વીકાર કરવા પડશે. એમાં ક્રોધ કરવો શું છે? સત્યનો સ્વીકાર નથી એ મોટી કાયરતા. તો એ રાજા હતા એ ત્યાં એમને હજરત ખાઈ જાય છે. તો ત્યાંથી ક્યાં જાય છે? સોળમા સ્વર્ગમાં. પેલા ક્યાં જતા? બારમા સ્વર્ગમાં. હવે ક્યાં જાય છે? સોળ સ્વર્ગ, સૌથી ઉત્કર્ષ સ્વર્ગ એમાં જાય છે. અને કમઠનો આત્મા પેલા પાંચમી નરકમાં હતો, હવે છઠ્ઠી નરકમાં જાય. ફરીથી ત્યાંથી નીકળીને પાર્થનાથ ભગવાનનો આત્મા એ વજ્રનામ ચક્રવર્તી થાય છે. અને અહીંયા નરક માંથી નીકળીને કમઠ નો આત્મા ભીલ બને છે, શિકારી કરતા. અને બાણ થી એ મુનિરાજ, અરે જેની પાત્રતા હોય તે મુનિરાજ ના દર્શન કરતા હોય છે તો રહેલા વિભાવ ક્રોધ નાશ થાય છે. પણ જ્યાં પોતાની પાત્રતા જ નથી તો એ નિર્ગ્રંથ મુનિરાજ કે જેના દર્શન કરવા એક વાર સિંહ પણ એનો કસાય છોડી દે છે, હિંસાના પ્રેરણ. અને માય ભગવાન આત્મામાં જોયું હશે આપણે, મુનિરાજને જોવે છે અને સિંહ શું થાય છે? હિંસાના પરિણામ. જ્યાં પાત્રતા નથી તો એ મુનિરાજ, વજ્રનામી ચક્રવર્તી જે મુનિરાજ થયા છે એને બાણોથી એ શિકારી શું છે? એને વિંધી નાખે છે. એના ફળમાં એ ક્યાં જાય છે? સાતમી નરક. પાંચમું, છઠ્ઠું, સાતમી. અને અહીંયા જે પાર્થનાથ ભગવાનનો આત્મા છે ને, ક્યાં હતો? સોળમા સ્વર્ગ. એનાથી આગળ શું આવે? દ્રવેક આવે. તો ત્યાં દ્રવેકમાં જાય. અને ત્યાંથી પછી એ આનંદ કુમાર કરીને પોતે રાજકુમાર થાય છે. અને ત્યાં મુનિ દશા લઈને તીર્થંકર પ્રકૃતિમાં જાય. અને સાતમી નરકમાંથી નીકળી કવટનો આત્મા શું થાય છે? સિંહ થાય છે. ફરીથી શું બને છે? સિંહ પોતાની ક્રૂરતા છોડતો નથી અને પાર્થનાથ ભગવાનનો આત્મા પોતાના ક્ષમાવે છે. કઈ મર્યાદા હોય કે નહીં? ક્યાં સુધી અમારે સહન કર્યું? ક્યાં સુધી અમારે લેટ ગો કરવું? ક્યાં સુધી કર્યું? કઈ મર્યાદા હોય કે નહીં? કેટલી વાર છોડવું પડે? ક્ષમા કેટલી વાર દેવાય? કેટલી વાર ક્ષમા દેવાય? કેટલી વાર? પાંચ વાર, દસ વાર, કેટલી વાર? કોઈ 99 વાર ચોરી કરે, રાજા એને કેટલી વાર 99 વાર માફી આપે? પણ 100મી વાર તો પછી એને શું આપવું પડે? દંડ આપવો પડે. ક્ષમા એ શું છે? આપણે કોઈથી વિચાર્યું જ નથી. ક્ષમા એ શું છે? ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. અને સ્વભાવમાં કોઈની મર્યાદા હોય નહીં. દળપણ એ સાકરનો સ્વભાવ છે. ક્યાં સુધી સાકર માંથી ગડપણ આવશે? એમ ક્ષમા એ આત્માનો સ્વભાવ હોવાથી એની ક્યારેય મર્યાદા હોઈ શકે નહીં. આ રીતે કે મુનિ દશામાં પાર્થનાથ ભગવાનનો આત્મા ત્યાંથી આનંદમાં એ પોતે ઉત્પન્ન થાય છે. અને જે કમઠનો આત્મા સિંહ હતો એ મરીને પાછો પાંચમી નરકમાં જાય. અને છેલ્લે 23માં તીર્થંકર તરીકે પાર્થનાથ જન્મ લે છે. અને ત્યાં જ એ નારકમાંથી મનુષ્ય પર્યાયમાં આવે છે અને એના નાના બને. તે કુટુંબમાં જ રહ્યા કરે છે. બેનો સંબંધ કેવો છે? ઘણી વાર એકબીજાના રાગને કારણે પણ હોય છે અને એકબીજાના ક્રોધને કારણે પણ કેવા હોય છે? નીકળતામાં અને છેલ્લા ભોગ માં તો ખબર છે કે મુનિરાજ પાર્થનાથ મુનિરાજ ધ્યાનમાં લે છે સંવંત નામનો એ દેવ કે તેના એના પછી એ જ ભવની અંદર પોતે પહેલા રાજા થાય છે અને સંવંતનો દેવ થાય છે પ્રમટ વાતમાં. અહીંયા પાર્થનાથ ભગવાન 100 વર્ષના આયુષમાં એના બે ભોગ થાય છે એક નાના અને એના પછી પોતે સંવંત દેવ પછી એ પોતે એ ઉપસર્ગ કરે છે. હવે અહીંયા સુધી આપણે શું જોયું? શું જોયું? પાર્થનાથ ભગવાનના આત્માની ક્ષમા ની ધારા અને આ બાજુ કમટના આત્માની વેરની ધારા ક્રોધ તો હતો જ સાથે વેરની. હવે આપણને એમ લાગશે આ કમટનો આત્મા સંવર નામનો દેહ એ બહુ હીન કહેવાય ને. જો પાત્રતા જાગે છે તો એ પાર્થનાથ ભગવાનના સમસરણમાં એ સમ્યક દર્શન પામે છે. વિચાર કરો જીવનમાં આ પણ એક શીખવા જેવું છે. જીવ પોતા આત્માનો અહિત કરીને હિંથી હિન દશામાં જાય છે અને જો પોતાની પાત્રતા જાગૃત કરે તો તે જ ભવમાં એ આરાધનાના મન ખ્યાલ ક્યારે પણ નિરાશ થવો નહીં. જૈન ધર્મની જે આરાધના કરે એ ક્યારે નિરાશાના માર્ગે જઈ શકે છે. ગમે તે સમયે ગમે તે કાળે પોતે આરાધનાના મંથે આવી શકે છે. જરૂરિયાત શેની છે? દિશા બદલવાની. આપણે કોઈ એવા સ્થાનમાં જઈને કે બે ડેન સુધી પહોંચી નથી ગયા કે જ્યાંથી પાછા વળે. પાછો વળી શકે છે તો આપણે આપણા જીવનમાં એવા પરિણામ તો નથી કે સાતમી નરક સુધી પહોંચી શકીએ તો આપણે આ ભોગમાં કેમ પાછા વળી ન શકાય. આજના પુસ્તક સમાના દિવસે ખરેખર આપણા જીવનનું સાર્થક પણ શું છે? ક્રોધ આપણી ઉપર વિજય મેળવે કે આપણે ક્ષમા ભાવથી ક્રોધ ઉપર વિજય મેળવે? ક્રોધે તો આપણા પરિણામ ઉપર વિજય મેળવો છે. કોઈ પણ અનુકૂળ સંયોગોમાં પણ પ્રતિકૂળતામાં તો ક્રોધ કરીએ છીએ. અનુકૂળ સામગ્રી મળવા છતાં પણ એમાં કઈ પોષક તત્વ હોય તો શું થાય છે? ક્રોધ ફાટી નીકળે છે. એ જીવનમાં અહીંયા તો ઉત્તમ ક્ષમાની વાત છે. આપણે જે ક્રોધની કસાઈને મળતા કરીએ એવી વાત નથી. તો આજે ક્ષમાવણી કરો અને કરો દિવસ તુનતુન આચાર દેવે પણ આ દસ ધર્મ ઉપર એ શ્લોકો લેતા છે. સંતુન આચાર દેવની દ્વાદશ ભાવના દ્વાદશ અણુ ફેંકતા કરી લે અને એમાં ધર્મ ભાવનામાં આ દસ ધર્મ ઉપર એમણે ગાથાઓ લખી છે અને એ સિવાય સ્વામી કાર્તિકેય આપણે સવારના કર્યું એના પણ છે. પદ્મનંદી આચાર્ય દેવે પદ્મનંદી પંચસૂત્રમાં ધર્મ ઉપદેશાવ્રત કરીને અધિકાર છે એમાં પણ દસ ધર્મ ઉપર શ્લોકો રહેલા છે જેના ઉપર ઉદ્દેશ્ય પ્રવચન પણ કર્યા છે. અને અમૃત સંદાચાર દેવે તત્વાર્થા રચ્યું છે એમાં સંવર તત્વમાં આ દસ ધર્મની વ્યાખ્યા કરી. એનો અર્થ શું? ફરીથી અમૃત સંદાચાર દેવનું શાસ્ત્રનું નામ શું છે? પ્રવાસ આપણે વાત કરી હતી તત્વાર્થસાર. તો તત્વાર્થસાર એટલે નવ તત્વ અને નવ તત્વમાં આ દસ ધર્મને શેમાં લીધું છે? સંવર તત્વમાં. એટલા માટે એમ ના સમજ કે આ દસ દિવસનો કાળ એ કોઈ ધર્મની આરાધના નથી. ધર્મની આરાધના શું છે? પરિષણ પર્વ દસ લક્ષણી પર્વની આરાધના શું છે? એ અજીવ તત્વની ક્રિયા છે, આશ્રમ તત્વનું પ્રણવન છે કે સંવરનું વિતરાકતાનું પ્રણવન છે? એ અમૃત ચંદ્રાચાર દેવે કરીને એ વાત કરી છે. અને એક બીજી વાત લઈએ ધર્મ સેના માટે હોય છે ધર્મની આરાધના સેના માટે યાદ માટે ગ્રહણ માટે જીવનમાં જ્યાં જ્યાં વિતરાકારનું ગ્રહણ છે ત્યાં રાગનો ત્યાગ થયા વગર અકસાય ભાવનું જ્યાં ગ્રહણ છે ત્યાં કસાયનો ત્યાગ થયા વગર રહેશે નહીં. જ્ઞાન ભાવનું ગ્રહણ છે અજ્ઞાન ભાવનો નાશ થયા વગર. આપણે ધર્મને મુખ્યપણે સેનાથી ઓળખીએ છીએ? નાસ્તિકથી, ત્યાગથી, અભાવથી. જેમ આજે ઉત્તમ સમાધિ છે આપણે શું યાદ કરશું? ક્રોધનો ત્યાગ કર્યો. ક્ષમા ભાવ એ આત્માની વિતરાગતા રૂપ છે, અસ્થિ કેમ નથી વિતરા? તો કઈ અમારી ભૂલ ક્યાં છે? શાસ્ત્રમાં પણ એ લખ્યું છે કે ઉત્તમ સમાધિ એટલે કોનો ત્યાગ? ક્રોધ કસાયનો ત્યાગ. અમે પણ ધર્મને તેનાથી ઓળખીએ છીએ? નાસ્તિકથી. અરે ભાઈ, શાસ્ત્રમાં એટલા માટે વર્ણન કર્યું છે કે આપણે બધા સેનાથી પરિચિત છીએ? કસાય ભાવ. અને તેથી વર્ણન પણ સેનાથી કર્યું છે? કસાયની નાસ્તિકથી. પણ ક્યારેય પણ એકલી નાસ્તિ ન હોય, હંમેશા અસ્થિપૂર્વક નાસ્તિ હોય છે. અસ્થિમાં જેટલી જેટલી વિતરાગ ભાવનું કણમલ તેટલું ક્ષમા ભાવનું પ્રગટ્યું છે. અને તેટલા જ પ્રમાણ અત્યાર ક્રોધ કસાયનો અભાવ હોય છે. એ વાત સાથે ક્રોધ કસાય પર આપણે વિચાર કરીએ કે ક્રોધ એટલે શું છે? ક્રોધ એટલે શું? ગુરુદેવ સેના માટે એક શબ્દ છે વાપરતા, આનંદજીને એક શબ્દ છે વાપરતા, રૂચતું નથી. આપણને શું નથી રૂચતું? પ્રતિકૂળતા નથી રૂચતી. આપણને ઈચ્છાથી વિરુદ્ધ સંયોગો રૂચતા નથી. ખરેખર તો જેને પોતાનો સુખ સ્વભાવી આત્મા રૂચતો નથી, એને ખરેખર આત્મા પ્રત્યે ક્રોધ છે. અને એ ક્રોધનો અભાવ સ્વરૂપની એવી રૂચિ લગાવી. આ દસ ધર્મ એ કોને મુખ્યતા પણ કોને માટે છે? મુનિરાજ. એટલા માટે કયો શબ્દ વાપરો? ઉત્તમ. કયો શબ્દ વાપરો છે? ઉત્તમ. અને ઉત્તમ એટલે શું? સમ્યક દર્શન સહિતની ઉગ્ર આરાધના. સમ્યક દર્શન થાય છે, સમ્યક ક્ષમા છે. મુનિરાજ ને કેવી છે? ઉત્તમ ક્ષમા. ઉત્કૃષ્ટપણે એ ધર્મની આરાધના કરી રહ્યા છે. એ આપણે ક્ષમા રાખતા હોઈએ છીએ. ઘણી વાર કોઈ આપણા ઉપર બહુ ગુસ્સો કરે, નિંદા કરે, તો આપણે શું કરીએ છીએ? શાંતિ રાખીએ. એ ક્ષમા છે? સાપેક્ષ ક્ષમા ન હોય. હું અત્યારના ક્રોધ કરીશ તો મને પાપ બંધાશે, હું નરકમાં જઈશ. કદાચ અત્યારના હું ગુસ્સો કરીશ, સમાજમાં મારું નામ અહીન થશે. એવા કોઈ ડરથી કે હું ક્ષમા રાખીશ તો મને સ્વર્ગ મળશે, એવા લોભથી એ સાચી ક્ષમા થઈ શકતી નથી. ક્ષમા કરે કહેવાય. નિરપેક્ષપણે સામ્ય ભાવ, સંતા ભાવ, અનુકૂળતામાં રાગ નહીં અને પ્રતિકૂળતામાં દ્વેષ નહીં, એવી સામ્ય ભાવ સંતા ભાવની એ પણથી જાગે તેને સાચી ક્ષમા કરવા કહેવામાં આવે છે. આવી ક્ષમા હંમેશા કરે થશે. જેને ભેદ જ્ઞાન નથી એને આવી ક્ષમા ક્યારે થઈ શકવાની? ભેદ જ્ઞાન શું કરાવે છે? એક ભેદ જ્ઞાન આપણે વિચાર કરીએ શું કરાવે? વસ્તુના યથાર્થ સ્વરૂપને જેનાથી હું ભિન્ન છું એને ભિન્નપણે બતાવે, અને જેનાથી હું એકત્વ છું એનાથી એકપણે. ભેદના એટલે આપણને શું લાગે છે? બીજાથી જુદાપણ, છૂટાપણ. ખાલી બીજાથી જુદાપણ નહીં, જેનાથી હું એકત્વ છું એવા સ્વરૂપને પણ દેખાય. અને એટલા માટે સમયસારના પાંચમી ગાથા શરૂઆતથી કરી દ્વેષ કરવાનો દોષ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉદભવતો નથી. આવી વેદના પૂર્વક જે સામ્ય ભાવ વિતરાતા થાય તેનું નામ સાચી સમા કહેવામાં આવે છે. આજના દિવસે આપણા માટે શ્રી પાર્થના ભગવાનના આત્માએ નવ નવ ભાવથી જે ક્ષમા ભાવ ધારણ કર્યો એ આપણા માટે કેવું છે? આદર્શ રૂપે છે. અને નવ ભાવની વાત જવા દઈએ, એક ભાવમાં તો આપણે આવા ભાવ રૂપે પરમન કરી પણ અંદરમાં શું છે? આપણે એક ભય છે, હું જો ક્ષમા રાખીશ તો બીજો મને શું કરશે? પરિણામ સાથે ઉદયનો કોઈ સંબંધ હોતો નથી. ગુનિરાજ જેવા હોય છે એમને પણ એ અસાતાના પાપના ઉદય આવતા હોય છે. હવે પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃતમાંથી મુનિરાજની દશા કેવી હોય એનું એક બોલ લઈશું. 75 નંબરનો એક બોલ છે, 49 પાનું છે. પૂજ્ય ગુરુદેવસિંહનો 125મો સવા શતાબ્દી જન્મ મહોત્સવ ચાલે છે. એમણે મુનિ દશાનું કેવું વર્ણન કર્યું છે પૂજ્ય બેનસિંહના વચનામૃતમાં પણ જે મુનિ દશાનું અપૂર્વ વર્ણન છે આપણા રોમાંચ જો ખડા થઈ જતા હોય તો ગુરુદેવસિંહની અંતરંગ પડતી કાળ શું કેવું? એક વાર બનેલો પ્રસંગ છે. ગુરુદેવજી સૌથી પ્રથમ આ મુંબઈ નગરીમાં ક્યારે પધારેલા? 2013ની સાલ વિક્રમ સંવત 57 વર્ષ થયા. તે વખતે ગુરુદેવજી ડોળીમાં અને પગે ચાલીને વિહાર કરતા કરતા હતા. રસ્તામાં ખબર હશે તલાશરી કરીને હાઈવે ઉપર પણ લેવામાં આવે છે અને તેમાં એક વન જંગલ જેવું હતું. બપોરનો સમય હતો. અંતરંગની ભાવના વચ્ચે એને બાહ્ય યોગ ગોઠવાની જરૂર નથી. એક વિચારવા જેવું છે, આપણને કદાચ આવું એક શાંત વન જંગલ આવે તો શું યાદ આવે? શું યાદ આવે? પર્વતોને જોવે છે તમને શું યાદ આવે છે? સ્વામી કાર્તિકેયની અડોલ પણ અંતરંગની પણતી હશે, ધારા હશે જેનું સ્થાન મળે છે જે સ્થાનમાં પણ બિરાજમાન છે. અરિહંત અને સિદ્ધ ભગવાન જે પદમાં બિરાજમાન હોય એ પદમાં જે આત્મા આવે છે પ્રવેશ જેને મળે છે એમની દશા કેવી હશે? દુઃખમય હશે કે સુખમય આનંદમય હશે? ક્યારે પણ સાધના દુઃખમય હોઈ શકે નહીં અને દુઃખમય હશે એ સાધના નહીં. કારણ કે સાધનાનું ફળ શું છે? સાધ્ય મોક્ષ દશા. એ મોક્ષ દશા કેવી છે? દુઃખમય છે, અલ્પ સુખમય છે, પ્રચુર સુખમય છે કે પૂર્ણ સુખમય છે? પૂર્ણ સુખમય દશાની સાધના પણ સ્વયં સુખમય હશે. દુઃખની સાધનાથી ક્યારેય પણ સુખ મળવાનું નથી. તો મુનિ દશા કેવી છે? ધન્ય એ મુનિ દશા. આ કયા મુનિરાજની વાત હશે? અનુકૂળ સંયોગો વચ્ચે રહેલા મુનિરાજને, જે મુનિરાજને ચક્રવર્તીને ઘેર આહારનો પ્રસંગ મળ્યો છે, એ મુનિરાજની વાત છે. કે વાઘ સિંહ સંયોગ વચ્ચે પ્રતિકૂળતાના યોગમાં ઉપસર્ગ પરિસર વચ્ચે હશે, એ મુનિરાજની. કઈ દશા ધન્ય છે મુનિરાજની? અનુકૂળતા સમયની કે પ્રતિકૂળતા સમયની? કઈ કોઈ પણ સમયની. અનુકૂળતા કે પ્રતિકૂળતા બે વખતે આપણે અનુકૂળતા પ્રતિકૂળતા જોઈએ છે. મુનિરાજ તો એ વખતે કહે છે કે અમારા માટે તો ઉપયોગીઓ સ્વરૂપમાં જામી ગયો તો કોણ ઉપસર્ગ કરે છે એ પણ અમારા ધ્યાનમાં આવે છે. મિત્ર છે એ પણ રાગ નથી, અને આ ઉપસર્ગ કરતા છે એવો એના પ્રત્યેનો ક્રોધ નથી, દ્વેષ નથી. ઉલટાની એવું હોય છે, પરમ મિત્રનો જાણે પામ્યા જો શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સદસ્યતા માન અમાવે વર્તે તે એની ચોથી લાઈન કહી છે. એ જ કડી ની ચોથી લાઈન અમોક્ષે પણ સુખ વર્તે ઉત્કૃષ્ટ સંભાવની આ વાત. મુલાકાતી સંયોગ હતા, શત્રુ મિત્ર છે, બાર માં માન અપમાન થાય છે, જીવન અને મરણ ત્રણ પેલા બોલવામાં આવે છે, એ ત્રણેય કોની વાત છે? સંયોગ પ્રત્યેની ઉપેક્ષા તો છે, પણ ઉત્કૃષ્ટ સાધક મુનિરાજની પર્યાય પ્રત્યેની પણ ઉપેક્ષા, કે પર્યાયમાં ભવ હો કે પર્યાયમાં મોક્ષ થવાની તૈયારી હો, અને મોક્ષ નો રાગ નથી અને ભવ નો હવે ખેદ છે. આવી ઉત્કૃષ્ટ સાધના જેને થઈ રહી છે એટલે ઉદ્દેશી કે છે ધન્ય એ આવા અર્થો જે ગુરુદેવજીએ સ્વયં પોતે કરેલા છે. બેંગ્લોરમાં આર્ટિસ્ટિકનું જે મંદિર જ્યાં આદિનાથ ભગવાનને સમર્પણ છે, એનું આ જે આપણે પરમાનંદનું જોયું એ પરમાનંદ પછી ચૈત્ર સુદ તેરસમાં એની પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો બેંગ્લોરમાં, અને તે વખતે દીક્ષા કલ્યાણ પ્રસંગે આ કડીનો ગુરુદેવજી આવો કે મુનિરાજની કેટલી ઉપેક્ષા ભક્તિ હશે. સંયોગ પ્રત્યેની તો નહીં પણ હતી, અને જેને માટેનો પુરુષાર્થ કરે છે, સાધના કરે છે, એ મોક્ષની પર્યાય પ્રત્યેની પણ એ ઉપેક્ષા. તો ધન્ય એ મુનિદશા. મુનિરાજ કહે છે કે અમે તો ચિદાનંદ સ્વભાવમાં ઝૂલતા, ફરીથી ઝૂલવું પડે કે પ્રમાદની નિશાની છે, અને સ્વરૂપમાં ઝૂલવું એ પુરુષાર્થની નિશાની. મુનિરાજ કહે છે અમે ક્યાં છીએ? પોતાના ચિદાનંદ સ્વભાવમાં. ફરીથી શબ્દ શું આપ્યો છે? ઝૂલના કે એવો શબ્દ આપ્યો, પોતે ઝૂલનારા એવું સ્વરૂપમાં. જે ઝૂલો કઈ જગ્યાએ સ્થિર હોય, જમણી બાજુ કે ડાબી બાજુ, ક્યાં છેડે સ્થિર હોય, એ મુનિરાજ કહે છે અમે અમારા સ્વરૂપમાં જામી જઈએ એવી અમારી હજી પુરુષાર્થની ધારા હજી પ્રગટ થઈ નથી. એટલે આપણે શું કરીએ છીએ? સ્વરૂપમાં જઈએ છીએ, પણ વિકલ્પ આવે છે એટલે શું થાય છે? બહાર નીકળવું પડે, પણ બહાર નીકળ્યા એવા અંદરમાં જવાનો પુરુષાર્થ ધારા. બહાર નીકળ્યા પ્રમાદ માટે નહીં, છે પ્રમાદ સ્વરૂપમાંથી છૂટ્યા, પણ તરત જ બહારમાં છઠ્ઠે ગુણસ્થાને આવ્યા કે ના આવ્યા પાછા ક્યાં જઈને પહેલા જાય છે? સાતમામાં. અને આ રીતે દિવસના હજારો વાર જેને શાસ્ત્રની ભાષામાં શું કહીએ? પ્રમાદ અપ્રમાદ હજાર, છઠ્ઠું સાતમું ગુણસ્થાન એમાં કેવા છે? चट्टे गुणे स्थाने जो अधिक समय है तो ये मुनि दशा में रहे, और सातवें गुणे स्थाने जो टकी गया तो श्रेणी मात्र। तो हमें क्या जुड़ा रखे चिदानंद स्वभाव मां वन जंगल मां रहे छे, भूख तथा परिश्रम सहन करे छे, ये जगत की दृष्टि। मुनिराज પોતાને શું કહે છે, અમે તો અમારા સ્વભાવ કેવો છે, નિદાનંદ સ્વભાવમાં જોનારા છીએ અમે। સદસ્યો આપણે શું મુનિરાજ, અમે કેમ કે હું કેમ નહીં, આપણે જે કોઈની વાત કરીએ તો કેવું થાય, આપણે હું કહીને વાત કરી, અને મુનિરાજ પોતાના માટે કેવો શબ્દ વાત કરે, અમે કેમ એવું આપણે બધાની ગેરંટી નથી લઈ શકતા, કારણ કે આપણા બધાના પરિણામો નું સામે પણ નથી, વિચિત્ર પણ હોય છે। અને અહીંયા કે છે મુનિરાજ કોઈ પણ હો આ ભૂમિકામાં આવશે તો બધા જ કેવા હશે, ચિદાનંદ સ્વભાવમાં જોનારા અમે બધી દશામાં, અમે તો આ સંસારના ભોગ ખાતર અવતર્યા, અમારું જીવન તેના માટે છે, ભોગ માટે કે યોગ માટે, આનંદનો ભોગ છે પણ જગતથી ઉદાસીન છીએ, સ્વરૂપ સાથેનું જોડાણ છે માટે યોગી છીએ, યોગી થઈને અતિન્દ્રિય આનંદના ભોગી છે, પાંચ ઇન્દ્રિયના વિષયના અમે ભોગી નથી, આ સંસારના ભોગ ખાતર ક્યારેક તો એ તીર્થંકરોના જીવનને યાદ કરવા જેવું છે। 24 તીર્થંકરમાં 16માં 17માં ને 18માં શાંતિનાથ પૃથ્વીનાથ અને કેટલી પદવીના ધારક, ત્રણ પદવીના ધારક તીર્થંકર હતા, ચક્રવર્તી ચક્રવર્તી એને શું ખામી હોય, એમની સ્તુતિમાં શાંતિના ભગવાનની સ્તુતિમાં શું કરીએ છીએ, સતખંડો રે નવનિધિ તથા ચૌદ રત્નો તજીને પામ્યા છો જે પરમ પદને આપ જો સેવા કર્યા તો છે, ભોગ ખાતર સંસારના ભોગ ખાતર પાંચ ઇન્દ્રિયના વિષયોને માટે અમારો અવતાર નથી, એમનો છેલ્લો અવતાર કેવો છે, અહીંયા આપણે ચરમ શરીરી લઈ અથવા કોઈ પણ મુનિરાજ એના અવતાર તેના માટે છે, સંસારની વૃદ્ધિ માટે છે કે સંસારના અભાવ, અરે જ્યાં જન્મ લઈને જન્મની વૃદ્ધિ કરીને જઈએ એ કોઈ જીવનની સાથ આપણો જન્મ નથી સાર્થક અને સાધના કરતા નથી તો મરણની ભીત હશે, મરણનો મહોત્સવ નહીં, મરણને મહોત્સવ તરીકે જે નહીં કરવો હોય એમને જીવનમાં સાધના કરવી પડશે, સ્વરૂપની આરાધના કરવી પડશે, સ્વરૂપની ઉપાસના કરવી અને એ જ ઉપાસના આરાધનાનો અવસર આ તેનું નામ દસ વર્ષની પરિસણ કરવાની છે। અમે આ સંસારના ભોગ ખાતર અવતર્યા નથી અને તો પછી આપ શું કરો છો, જો સંસારના ભોગ તમારે નથી તો આપ તેના માટે શું, અમે હવે અમારા આત્મ સ્વભાવમાં વળીએ છીએ, ફરીથી શું દેખાય, અમે હવે અમારા આત્મ સ્વભાવમાં વળીએ છીએ, વળીએ છીએ એટલે શું, પડતીની દિશા આખી બદલી ગઈ છે, જે આખી પડતી સંસારના ભોગને ખાતર ક્યાં જતી હતી, બહિર્મુખતામાં, હવે એ જ પડતીની દશા કેવી છે, અંતર સન્મુખતામાં વળી ગઈ છે, અને અંતર સન્મુખતામાં વળેલી પડતી એ જ ભવનો અભાવ કરીને પૂર્ણતાને પામે, કોઈ પણ બહિર્મુખ વૃત્તિ કે સંસાર વૃદ્ધિનું કારણ થવાનું છે. 24 કલાક આપણા પરિણામોને વિચારી લેવા, ક્યાં કામ કરે છે બહિર્મુખતામાં કે અંતર, ચાહેશો તે શાસ્ત્ર ગુરુની પ્રભાવના પ્રત્યેના હો એ પણ કેવા છે, અંતર્મુખતાના કે બહિર્મુખતા. તમારે ન કરવાને જો તમે એ પેણામાં પણ વૈભવપણું રાખતું હોય તો જરૂર જરૂર એવા પેણા કરીશ નહીં. પુણ્ય નો જે નિષેધ કરે એ ક્યારે પાપમાં ખરેખર નહીં જાય સ્વભાવમાં, અને પુણ્ય નો નિષેધ કરીને પાપમાં જે જાય છે પુણ્યમાં આવ્યો છે ટીચર આપણને શીખવાડશે શેના માટે, આગળ વધવા માટે કે પાછળ જવા માટે. ક્યારે પણ જ્ઞાનીની વાણી સાધનાની વૃદ્ધિ માટે હશે. અહીંયા કહે છે મુનિરાજ, હવે અમે હવે અમારા આત્મ સ્વભાવમાં મળીએ છીએ. અમારી પડતીનો ઝુકાવ એનું વલણ એના તરફ નિરંતર વધતો જાય છે. હવે અમારે સ્વરૂપમાં ઠરવાના તાણા આવ્યા છે. શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડી તાણા અવસર તક આવી છે. અને મારા જીવનની એક અપૂર્વ તર્ક છે કે સ્વરૂપમાં સમાણા કે બહાર નીકળ્યા છે. તમારા આ બુદ્ધિદશા શું છે? દુઃખને ભોગવવાનું એ તાણું નથી કે કાળ નથી, સમય નથી, પણ ઉલટાનું સેમા સમય જવાનું છે. સ્વરૂપમાં ઠરવાનું, સમાય જવાનું અમારા માટે જીવનમાં આ એક અપૂર્વ અવસર. જીવનમાં એ દશા પ્રાપ્ત ન થાય પણ ભાવના તો કરવા યોગ્ય છે. ભાવનાની હિંસા થાય, પુરુષાર્થની મંદતા હશે તો પુરુષ ભાવનાની ક્યારે હિંસા હોવી જોઈએ? તે 12માં કૃષ્ણને વધ કેટલી કેટલી ઈચ્છાઓ કરતા હશે કૃષ્ણને વધ, ભલે શક્ય હશે કે નહીં હોય. શ્રેષ્ઠ મૂળ છાપાનો વાંચે તો રિચેસ પર્સન ઓફ ધ વર્લ્ડ અશક્ય વાત છે એની કૃષ્ણા કરે છે. હવે અમારે એક સરસ શબ્દ છે, હવે માટે સંસ્કૃત માર્ગ શબ્દ હંમેશા હવે શબ્દ નો પ્રયોગ આપણે ક્યારે કરતા હોય? જે કઈ કરીએ છીએ તેનો અંત અને એક કંઈક અપૂર્વ કાર્યની શરૂઆત. તો અર્થ શબ્દ કોને સૂચવે છે? કે અનાદિકાળથી જે રાગ દ્વેષ પરિણામના ભાવ કરતા આવ્યા છે એનો હવે શું કરવાનો છે? અંત. અને અહીંયા તો મુનિરાજ પોતે કહે છે હવે અમારી સાધનાની પૂર્ણતા કરવાનો અમારા માટે શું આવ્યો છે? અવસર આવ્યો છે. અંતરના આનંદગમ સ્વભાવની શ્રદ્ધા સહિત તેમાં રમણતા કરવા જાય. તો પૂજ્ય ગુરુદેવજી રમણતા કોને દેખાડે છે? ચારિત્ર એ પેલા કોણ લે છે? શ્રદ્ધા. એનો અર્થ શું થયો? સમ્યક શ્રદ્ધા વગર ક્યારે ચારિત્રના કેડાણ થવાના. સમ્યક શ્રદ્ધા અને જ્ઞાન જે સવારના પુરુષાર્થની ઉપાય ચાલે છે એમાં પણ અમૃતચંદ્રાચાર્ય પેલા શ્રદ્ધા અને જ્ઞાનની વાત કરીને ચારિત્રની વાત. તો અંતર આનંદ કંદ સ્વભાવની શ્રદ્ધા સહિત તેમાં રમણતા. ફરીથી શું લીક છે? આનંદની શ્રદ્ધા તો આનંદમાં રમણતા. શ્રદ્ધામાં એમ જો શિકાર નથી કે હું આનંદ સ્વરૂપ છું તો ક્યારે એમાં ચિંતા નહીં. જે કોઈ એક કલરફુલ એક પ્રવાહી છે, લિક્વિડ છે, આપણને ખબર નથી કે આ શરબત હશે કે બીજું કંઈક ઝેર હશે કે બીજું કંઈક અજાણ્યું એક પ્રવાહી છે. શ્રદ્ધામાં નિશ્ચિતતા નથી પીવાની ક્રિયા થશે કે નહીં. કેમ કહી શકાય? શ્રદ્ધાની નિશ્ચિતતા વગર ચારિત્ર નિશ્ચિતતા નહીં. સૌથી પહેલી શું થવું જોઈએ જીવનમાં? શ્રદ્ધાની નિશ્ચિતતા. અને એટલા માટે સમયતંત્રના આઠમાં પહેલું કયો છે? શ્રદ્ધાની શું નિશ્ચિતતા થાય છે મુનિરાજને? કે હું આનંદકન સ્વાભાવિક આત્મા છું અને તેની નિશ્ચિતતા છે કે આ સ્વરૂપમાં ધરવાથી હું સંપૂર્ણ રૂપથી છૂટી જાઉં. હવે જેવું કેમ સર્વ કર્મોથી છૂટા થયો છે. 17-18 ગાથા છે એમાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે જ્યાં પોતાને સમ્યક દર્શન થયું છે, જ્ઞાન થયું અને શ્રદ્ધા પ્રસંગમાં શું નિર્ણય આવે કે આ જ આત્મા છે જેમાં કરવાથી હું સર્વ કર્મોથી છૂટી શકે. તો એ અહીંયા શ્રદ્ધા સહિત પ્રમાણતા કરવા જગ્યા તે ભાવમાં હવે મન પડવાનું એ વાત લીધી છે. ગુરુદેવના શબ્દોમાં કહીએ અપ્રતિમ ભંગ પડશો ભીત જીવે ધર્મ જીવે સર. એની સ્તુતિમાં આનંદજી કહે છે કે હે ભગવાન, મને જે નામ છે ધર્મના ભગવાનનો અને અંદર પડતી કામ કરે છે ધર્મ સ્વરૂપ જીવ કે જે મને આરાધનાની લગની લાગી છે હવે એમાં ભંગ પડવાનો નથી. હવે અમારી પડતી બહિર્ગુપ્તામાં જઈ અને બાહ્ય વિષયોમાં એકાકાર થાય એવો ભંગ પડવાનો નથી. અને આવી આવે છે શબ્દ અવિચ્છિન્ન ધારા આવે છે. આપણે પ્રતિક્રમણમાં પાછળ છે સમયસારનો સવર્ણિકાનો શ્લોક છે ભાવ એક ભેદ વિજ્ઞાન અછિન્ન અછિન્ન ધારા એ ભંગ પડ્યા વગર એમાં તૂટ પડ્યા વગર અખંડ ધારા એ અમે આત્માની આરાધના કરનારા છીએ. એટલે આવો માર્ગે કેટલા દિવસ ચાલ્યા છે? અનંતા અનંતા તીર્થંકરો જે પંથે ગયા જે સાધના અનુભવ પૂર્વકની છે એની પાછળનો વિશ્વાસ કેટલો છે? આ માર્ગે ચાલનારા અમે એકલા નથી. ઉત્તરાયણમાં કેટલા માર્ગે ચાલી શક્યા છે? અનંતા તો અનંતા છે શંકરો જે પંથે વિચરા તે જ પંથના અમે ચાલનારા છે. એ જ માર્ગે ચાલીને અમે પૂર્ણતાને આવી જેની અંતરંગ સમ્યક શ્રદ્ધા જ્ઞાન સહિત ચારિત્રની ધારા પ્રતિ છે તેને મુનિ દશા કહેવામાં આવે છે. અને તે ધન્ય મુનિ દશા અને એવા મુનિરાજની જે ઉત્તમ સાધના છે ચારિત્રની અને એમાં કૃતિ રહી ઉત્તમ ક્ષમાની જે ધારા છે જેને આપણે યાદ કરીએ છીએ, એવી દશાને ધારનારા મુનિરાજ પ્રત્યેનું બહુમાન ભક્તિ કરીએ છીએ અને આવી ધારા આપણા જીવનમાં પ્રગટે અને આપણે આ ભવ સમુદ્રના પરિભ્રમણના દુઃખથી છૂટીએ એવી ભાવના